48 નંબરનું પેજ છે અને 73 નંબરનો બોર્ડ લેવાનો છે. એક વિશેષ ઉદ્દેશ્ય લે છે, જેમ સવાલમાં નિયમ સારની વાત આવી, કોનું જ્ઞાન કરવા યોગ્ય છે, હેયનું કે ઉપાધિનું, ગ્રહણનું કે ત્યાગનું, નિશ્ચયનું કે વ્યવહારનું, ઉપાદાનનું કે નિમિત્તનું, સ્વનું કે પરનું, સ્વભાવનું કે વિભાવનું, અભેદનું કે ભેદનું, શું વિચારશે? આપણે એકનું કરીએ એટલે ચાલી જશે ને. જીવનમાં એક વિચારવા જેવું, જેનાથી મારે જુદા પડવું છે, તો પહેલો પ્રશ્ન છે એના શા માટે જુદા પડવું છે તો નિર્ણય કર. જુદા પડવું એક શું છે? શું છે? નિર્ણયપૂર્વકની ક્રિયા છે. પછી નિર્ણય જ નથી કર્યો આ જુદા પડવા જેવું છે કે નહીં, આ ત્યાગવા યોગ છે કે નહીં, એ રૂપ છે કે નહીં, હજી નિર્ણય જ નથી કર્યો તો શું કરે? જેમ ગ્રહણ કરવા માટે પણ જાણવું પડશે, એમ ત્યાગવા માટે પણ શું કરવું છે? જાણવું પડશે. અને એનો અર્થ શું છે? એનો અર્થ શું છે? જગતમાં બધું જ્ઞેય છે, પેલા જ્ઞેય કર પછી તમને ખબર પડશે આ ગ્રહણ કરવું છે કે ત્યાગવું છે. ઘઉં વીણીએ ત્યારે કોને જાણવું પડશે? ખાલી ખવું ને કે કોને? કે જુદા, જેને જુદા પાડવા જેવા કાકરા પણ જાણવા પડશે. નહી તો આ કાકરા છે અને આ જુદા પાડવું એ આગળ પ્રશ્નથી ચાલશે. અને એટલા માટે જ્ઞેય તો બધું છે. અને એ રીતે સાતે તત્વ લઈએ અથવા નવે તત્વ લઈએ, જ્ઞેય રૂપે તો બધા જ છે. એમાં પછી એમાં કોણ ઉપાદય અને કોણ હે પછી જે વાત, પછી જ્ઞેય રૂપે કોણ છે? નિરૂપ ખાલી હજી જ છે તો કોણ છે? બધું જ છે. જગત આખું જ્ઞેય તો તે ભણેલા છે જ્ઞાન. તેમ અહીંયા પણ સુંદર રીતે ગુરુદેસી આપણને કરે છે. જો એ 73 નંબરનો બોલ કર્યું દ્રષ્ટાંત રૂપે ગુરુદેસી લેશે, જે ઘરે ન જવો હોય તેને પછી શબ્દ શું છે? પણ. પણ એટલે તેને પણ. પણ પણ એટલે કે જે ઘરે જવું છે એને તો જાણવું જ પડશે, પણ જે ઘરે નથી જવું એને પણ જાણવું પડશે. અને એ મારું નથી એમ જાણીશ ને તો નિશ્ચિતતા રહેશે તને કે એ મારે જવા યોગ્ય નથી. તો જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. આખું જ્ઞાનમાં પહેલો એક આખી જગ્યાએ કહીએ, જ્ઞાન શું છે? આખું જ્ઞાન શું છે? જ્ઞાની લેબોરેટરી છે. લેબોરેટરીમાં તને ખબર પડશે આ ગ્રહણ કરવા યોગ્ય છે કે આ ત્યાગવા યોગ્ય છે. જો જ્ઞાનમાં જ નથી તો તને સફળ પડે તો એને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. શું જાણવું છે? જે ઘર નથી જવું એને કેવી રીતે જાણવું છે? એ ઘર મારું નથી. અરે જ્યાં પોતાના અભાવ હશે એના પ્રત્યેની ઉપેક્ષા થવી જ જોઈએ. અને ઉપેક્ષા નથી થતી તો સમજવું એને મેં યથાર્થપણે પર રૂપે નથી જાણ્યું. બે રીતે સમય સામે 34 યાત્રામાં શું આવે છે? ત્યાગ ક્યારે કરે છે? ક્યારે? એમાં ગતિ યાત્રામાં જ પડે. સૌ ભાવને પર જાણી પછખાણ થી ત્યાગ ભાવોનું કરે. પછી દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ ત્યાગ પણ ના માટે જ આપણે સામાન્યપણે આપણે વિચાર કરીએ કે એનો અર્થ શું થયું? જેને પરપણે જાણશે એને છેડા વગર રહેશે. અને તેનો ત્રીજો અર્થ શું છે? બીજી રીતે જેને સ્વપણે જાણશે એનું ગ્રહણ કર્યા વગર જઈએ. તથા બે રીતે જાણવું પડે છે કે બે જ, કે એ ઘર પોતાનું નથી અને તો પછી એના તરફની ઉપેક્ષા નો થાય, પણ બીજાનો છે. પોતાનો મારો નથી પણ બીજાનો છે. અને આનું નામ જ યથાર્થપણે શું છે? ભેદતા સ્વથી અસ્થિ અને પરથી નાસ્તી. ખાલી નાસ્તી નથી અને ખાલી અસ્થિ પણ નથી. બે ભેદ કરવા છે તો ભેદ શેમાં હોય છે? એકમાં હોય. બે માં હોય. બે તો બે ગુણ વચ્ચે આપણે ભેદ કરી નાખશે. ભાઈ બે કીધા પોતાનો બે ગુણ વચ્ચે કરના છે, બે તો હોય એગ્રી પણ કેવા હોય, ભિન્ન લક્ષણ વાળા જે છે. ખરેખર જે ભેદમાન કરું છું કોના વચ્ચે છે, બે વચ્ચે તો હોય જ પણ બે કેવા હોય છે, ભિન્ન લક્ષણ વાળા છે. એક મલિનતા છે ને એક સ્વચ્છતા છે, એમ જોઈતો થશે. એકમાં ને એકમાં અભેદમાં શું તું ભેદ કરે છે? તો અહીંયા એટલા માટે શું કીધું કે આ ઘર એ પોતાનું નથી, પણ કેવું છે, બીજાનું અસ્થિ નાસ્તિ રૂપ. નહીતર ક્યાંક ને ક્યાંક થોડું આ મારું હશે કે નહીં એવું પણ જો શંકા રહી છે ને તો યથાર્થપણે એ ભિન્નતા નહીં થશે. આ રીતે બીજા એમ હવે શબ્દ શું છે, જાણવું જઈએ. ફરીથી બેમાં કેવો શબ્દ કોમન આવ્યો, જાણવું જોઈએ. એનો અર્થ શું થયો, જ્ઞાનની વાત છે. સ્વપર્ણને જાણજે અને સ્વમાં એકાકાર થશે. શું છે, જાણી છે તો બેને જાણજે, અને પછી તમે ઉપાધ્યાય કરે છે પછીની વાત, પણ બેમાં જાણવાની વાત આવી ને કે જાણજે પછી શું કરવું છે, કે જે માને સુખદાયક છે હિતદાયક છે એવા તત્વમાં સોપણામાં શું થશે, એકાકાર થવાનું થશે. પણ જ્ઞાન તો જ, અને એટલા માટે ક્યારે પણ સંવર્ણ અધિકારમાં ખાસ લીધું, બાકી ગમે તે લઈએ, સંવર્ણ ઉત્કૃષ્ટ ઉપાય કોણ છે, સંવર્ણ અધિકાર ભેદ જ્ઞાન. પહેલી ગાથાઓમાં આપ્યું છે ને ભેદ જ્ઞાન એટલે સંવર્ણનો ઉત્કૃષ્ટ ઉપાય, એવી ભેદ જ્ઞાનની આચાર્ય શું કરે પ્રસન્ન થશે એવો શબ્દ આપ્યો. તો એનો અર્થ શું થયો છે, કે તારે શુદ્ધતા પ્રગટ કરવી છે તો ભેદ જ્ઞાન કરજે, પણ અભેદની દ્રષ્ટિ કરજે. જ્ઞાનમાં કોણ લીધું, ભેદ કરવાનું, પણ અવલંબન ને દ્રષ્ટિ ને એના માટે કોણ છે, શ્રદ્ધા માટે, એના માટે અભેદ પણ અનિવાર્ય. પણ જ્ઞાનમાં યથાર્થપણે જાણીશ તો આ પ્રકારનું આવું બનતું હોય છે. તે જાણે તે હવે દ્રષ્ટાંત ઉપરથી સીધા, પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે તો એકાંત થઈ જશે. શું કીધું ફરીથી, પર્યાય શું છે, આ બધું નિયમ સાથે મેચ નહીં થાય ને, જ્યાં તો બધું ક્યાં સુધીની વાત લઈ લીધી. સાહેબ ભાવ પણ કેવાય છે, ભાવાંતર છે ને, અચ્છા તો કેવાય છે એ પર ભાવો છે, એ કઈક ભાવને પણ કેવા કીધા છે. અરે ભાઈ એ વાત અને અહીંની તારી પહેલી ભૂમિકામાં શું હોય છે, અરે આ આશ્રય કરવા યોગ્ય નથી, પણ એટલું જ્ઞાન તો પેલા થયું કે નહીં, આ જે ખાવા યોગ્ય નથી તો એ તને શું થયું, એવું તારા જ્ઞાનમાં આવ્યું અને યથાર્થપણે થયું કે ન પીવાય તો શ્રદ્ધાએ પછી અને પીવાની ક્રિયામાં એ નહીં થાય. તો પેલું જ્ઞાન તો કા ઝેર છે કે નહીં, કે આ સરબત છે. તો તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી અને તેથી એનું જ્ઞાન ન હોય એમ નથી. કાર્ય શેનાથી થાય છે, કે ઉપાદાનથી, તો નિમિત્ત ન હોય એવું કોણે કીધું, પણ કાર્ય ઉપાદાનથી થાય એટલે ત્યાં અનુકૂળ રૂપે એવું ઉપસ્થિતિ કોઈની ન હોય એવું ના કોણે પાડે છે. વિતરાગતા એ મોક્ષ મારે છે, સારી વાત છે. એનો અર્થ એમ થયો કે એની સાથે અધુરા છે તો એ ભૂમિકાને યોગ સુગ્રાગસ એની કોઈ ના તોડી પડી છે. અને એટલું તો નિશ્ચિત માર્ગ કોને બતાવે છે, વિપરીતતાને કે પૂર્ણતાને, માર્ગ કોને દેખાડે છે, મોક્ષના માર્ગની વાત છે, બદમાર્ગ એમ નહીં, મોક્ષનો માર્ગ કોને દેખાડે, વિપરીતતાને કે પૂર્ણતાને, અધુરાશને દેખાડે. તો અધુરાશનો દેખાડે એનો શું છે, વિતરાગતા સાથે રાગ બાકી રહ્યો છે એનું પણ જ્ઞાન હોય છે. અને એ પોતાને રાગ બાકી રહેનું જો જ્ઞાન નથી તો આગળ પુરુષાર્થ કરવાનો પ્રશ્ન શું રહેશે. તે રીતે અહીંયા પર્યાયનો આશય નથી કરવા, ચોક્કસ નથી કરવાનો, પણ તેથી કરીને તેનું જ્ઞાન પણ ન હોય એવું નથી. અને કદાચ એવું કરીશ તો શું થશે, એકાંત થઈ જશે. એકાંત થઈ જશે એટલે એકાંતવાદી એટલે શું, એકાંતવાદી થશે, અરે જેમ શ્રદ્ધા એક સ્વભાવને પકડે એમ જ્ઞાન ખાલી એને જ પકડે, અને ભૂમિકાના રાગનું જ્ઞાન ન હોય તો બધું જ એકાંત થઈ જશે, બધું એકને જ પકડશે. તો એવું નથી. જ્ઞાન એટલા માટે જ્ઞાન કેવું કહેવાય છે, ભેદવાળોને એના માટે કેવું કહે છે જ્ઞાનને, જ્ઞાનને સ્વવિકલ્પ કહેવાય. સ્વવિકલ્પ એટલે ભેદને પણ જાણ્યા, ભેદને પણ. એમ શ્રદ્ધાનું એ કામ નથી, શ્રદ્ધા તો જેમાં પહેલે પહેલું ગ્રહણ કર્યું એમાં જ હોય છે. પણ જ્ઞાન કોને જાણે, ઉપાધિને જાણે, હેયને જાણે, અભેદને જાણે. તે સ્વવિકલ્પ એટલે રાગીને ભેદ કરીને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. શ્રદ્ધા કેવું છે, એકરૂપતાને. દર્શન તો છે જ, દર્શન કોઈ ભેદ એ જે અવલોકન, અહીંયા તો શ્રદ્ધા પણ છે એ કેવી છે, અભેદ રાગ. તો અહીંયા પર્યાયનો નથી એટલે એનું જ્ઞાન, તેનું જ્ઞાન પણ ન હોય, નહીં કરે. શ્રદ્ધા ન કરે તો બરોબર છે, આશ્રય નથી કરવો એટલે શ્રદ્ધાનો વિષય નથી, પણ જ્ઞાનનો વિષય તો થઈ જતો હોય છે જ્ઞાન. તો એ એકાંત અને આનો એક સરસ, શ્રદ્ધામાં નથી પણ જ્ઞાનમાં હોય છે એવું ક્યાંય સમયસારમાં? મૂળ ગાથામાં કદકુંદ આચાર્ય ખાલી તો એક અભેદને જાણવાની વાત કરી, અમૃતચંદ આચાર્ય ટીકામાં ડીપ વાત કરી. 14મી ગાથા મૂળ ગાથામાં શું છે, અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત, એને જે જાણે એને શું. અમૃતચંદ આચાર્ય એને એક એક ટીકામાં એક એક બોલમાં શું લીધું, પર્યાયની સમીપ જોવામાં આવે તો બધ સ્પષ્ટપણું શું છે, અભેદ છે. અરે હેય છે, અભૂતાર્થ છે, અભૂતાર્થ નથી. પર્યાયની સમીપમાં જોવે તો ભૂતાર્થ છે, પણ એટલું જ અસ્તિત્વ નથી. અને એ સમયે દ્રવ્ય સ્વભાવ તરફ જો જોવા જાય તો શું થાય છે, એ બધ સ્પષ્ટ આદિ ભાવો. કે તો વાત કોની વાત કરવી હતી, અબધ સ્પષ્ટ નહીં. અને વાત ક્યાંથી આચાર્ય, કે પહેલું વાર જોજે, અને જો પર્યાયમાં નથી તો પછી આગળ તારે પુરુષાર્થ કરવાનું ક્યાં વાત રહે છે. અને એ રીતે એક વિચાર કરીને એ બધા જ બોલમાં જૈન દર્શન એક વ્યવહાર પણ બતાવ્યો છે. જગતમાં હું એકલો નથી, આવા પણ ભેદભાવો પણ છે. ગુણસ્થાન છે, માર્ગણા સ્થાન છે, જીવસ્થાન છે, બધા કેટલા કેટલા ભેદના છે, ચૌદ ચૌદ બોલના બધા છે. એ જૈન દર્શનનો શું છે, વ્યવહાર છે. આવી રીતે ગુરુદેવજી ઘણી વાર ધ્યાન દોરાવતા હશે. એક 49 ગાથામાં પણ એક અવ્યક્તનો બોલ છે, 49 છે ને, છ અવ્યક્ત એમાં પહેલો બોલ કયો છે, નહીં ગુરુદેવ તો યાદ રાખતા હતા આ પ્રશ્ન. જે છદ્ર સ્વરૂપ લોક છીએ તે પેલો ક્યાંથી શરૂઆત કરી, છદ્ર સ્વરૂપ એટલે એનો અર્થ કે પેલા એ સિદ્ધ કર્યું પછી એનાથી હું ભિન્ન આત્મા છું માટે અવ્યક્ત છું પછી ની વાત. અને ક્યારે પણ આમાં પછી બેન્સની ચર્ચામાં પણ જેને તો એસ્ટાબ્લિશ કરી પછી એનાથી ભિન્ન કરવાનો વાત છે કે નહીં. કોઈને એમ કહ્યું તું આકાશના ફૂલને અડતો નહીં હોત તું કોઈ દી ક્યારે એમ કહીએ તો વાંધો. અરે એવું નથી, ભેયને એસ્ટાબ્લિશ કરવાના છે. કોણ, હેયરૂપ અને ઉપાધિ ભેયની. તો અહીંયા ભેદભાવો છે, પર્યાયમાં બધું છે, એ જ અપેક્ષા. અને એ જો પર્યાયની અપેક્ષાએ પણ બધ સ્પષ્ટપણો, અનિયતપણો, અન્ય અન્યપણો જો નથી તો શું થશે, તો શબ્દ શું આવ્યું અહીંયા જેમ કીધો છે, એકાંત. એકાંત એટલે પર્યાય નહીંથી પણ ભેદ નથી અને દરદૃષ્ટિથી પણ ભેદ નથી. તે શું થયું, એક જ ધર્મ સિદ્ધ થયો. અહીંયા અનેકાંત કેવી રીતે સિદ્ધ થાય છે, કે પર્યાયથી જોઈએ તો, જ્ઞાન અપેક્ષા જોઈએ તો પર્યાયમાં ભેદભાવ અને બધા છે. અને સાથે સાથે શું છે, દરદૃષ્ટિથી જોશું તો નથી, તો બે ધર્મ સિદ્ધ થયા. એ તો શું થશે, એકાંત, એક જ ધર્મ. શ્રદ્ધાપીઠથી પણ એ જ વાત, જ્ઞાનથી પણ એ જ વાત, ચારિત્રથી એ વાત, પર્યાયથી પણ એ જ વાત. આ બહુ જરૂરી, સાથે જ્ઞાન જે રીતે, જ્ઞાનમાં બધું જ આવે છે અને શ્રદ્ધામાં એકરૂપ આવે છે. તો અહીંયા કે જો એ ન માગે તો એકાંત થઈ જશે. એનો અર્થ પ્રમાણ જ્ઞાન નહીં થાય, સરસ શબ્દ પ્રમાણ જ્ઞાન. એનો બીજો શબ્દ કે પ્રમાણ જ્ઞાન, એના માટેનો બીજો શબ્દ ભાવ શ્રુતિ. સમ્ય જ્ઞાન પણ કે શીખાય, પણ ખાસ કરીને સમતિ જ્ઞાન એ સમ્ય જ્ઞાન શીખાય. અહીંયા ભાવ શ્રુતિ જ્ઞાન, અને એનો પ્રમાણનો એક સરસ અર્થ છે. પ્રમાણ એટલે શું? પ્ર વત્તા માણ. પ્ર એટલે વિશેષ કરીને આખાનો માપ લઈએ. પદાર્થ કેવો છે? એ ધર્મ સ્વરૂપ છે. આત્મામાંથી એક જ જ્ઞાન છે. આત્મા કેવો? છઠ્ઠી જાતાથી પૂછી જાઓ તમે, આત્મા કેવો છે? કેવું છે? હા, એટલે પછી આગળ કેવું છે? એ જ જ્ઞાન. એટલે આત્મામાં ખાલી જ્ઞાન જ છે, એકાંત છે આત્મા. જો આખું કદાચ આઈ થિંક અહીંયા કદાચ સમય સાથે નિયમ સાથે સોમગઢમાં એ સમય સાથે પૂરું થવા આવે છે ને ગાથા ચારસો પણ એમાં શરૂઆતમાં 12-13 આસપાસમાં જ જયચંદજીએ લખ્યું છે, જયચંદજીએ કે આત્માને જ્ઞાન લક્ષણથી બતાવ્યો. એનો અર્થ એમ નથી કે બીજા ગુણોને એવું નથી, એ તો લક્ષણ ને લક્ષણની મુખ્યતા કરીને એક નામ થયા. અને એટલા માટે પછી પરિસ્થિતિમાં અમૃતચંદ્રાચાર્ય કે આત્માને જ્ઞાન માત્ર કીધું એટલે ખાલી જ્ઞાન નહીં માનતો, આત્માની સાથે કેટલા ધર્મ છે? પેલા પેલા 14 બોલ કરીને 14 ધર્મ નિશ્ચિત કર્યા. તત્ત એક અનેક, સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી અસ્થિ, પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી નાસ્તી, અને નિત્ય અને અનિત્ય. એક વાર લીધું. ચલો હજી આચાર્યને થયું કે ચલો હજી બીજી રીતે અમે કાંક્ષિત કરીએ, તો કેવી રીતે સિદ્ધ કરીએ? 47 શક્તિ. એમાં શું શબ્દ છે? જ્ઞાન ભાવની અંદર પાત્રની અંદર અનંત શક્તિ એવું છે. જ્ઞાન માત્ર ભાવ કીધો પણ સાથે કેટલી જીત? અનંત વર્ણવી ના શકાય. એટલે કેટલી જીત? 47. હજી પૂરું થઈ ગયું? બસ હવે ઘણું ને ફરીથી કોને શિફ્ટ કરવું છે? અનેકાંત પણ સાધવાદ દ્વારા અનેકાંત. ખાલી જ્ઞાન માત્ર તો છે જ, પણ એટલો અર્થ છે માત્ર કહીને. આવે ને ઘણી વાર આત્મા કેવો છે? જ્ઞાન માત્ર. તો માત્ર કહીને શું કેવું છે? બીજા ગુણોનો નિષેધ. અરે ભાઈ, જ્ઞાન ભાવથી વિરુદ્ધ ભાવનો નિષેધ છે. અવિના ભાવે તો અનંત ભાવ છે. જ્ઞાન સાથે અવિનાભાવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સ્વરૂપ, વીર્ય બધા કેવા છે? અવિનાભાવ એનો નિષેધ નથી. નિષેધ કોનો છે? જ્ઞાન ભાવથી વિરુદ્ધ બધા જે વિભાવ ભાવ રાગાદિ વિકાર એનો નિષેધ છે. તે રીતે બે રીતે તસ્વીર કર્યું, 14 બોલથી, એનાથી પછી 47 શક્તિથી. હજી એક ત્રીજી વાત શું છે? આત્માનું અનેકાંત સિદ્ધ કરવા માટે ત્રીજો બોલતો ઉપાય ઉપેલી. ઉપાય રૂપે કોણ પરમે છે? કોઈક બીજું પરમે છે. અને ઉપેય એટલે પૂર્ણતા રૂપે કોણ પરમે છે? બીજું પરમે છે. તો શું છે? ઉપાયમાં કોણ લઈએ? આપણે જ્ઞાન લઈએ. અને ઉપાયમાં કોણ લઈએ? શ્રદ્ધા ને ચારિત્ર લઈએ. ત્રણેય આવી ગયા ને તમારે? તો શું છે? એક જ જ્ઞાન માત્ર ભાવ અપૂર્ણ છે તો તેનું નામ ઉપાય છે, અને એ જ જ્ઞાન માત્ર ભાવની પૂર્ણતા પ્રગટે તેનું નામ જ ઉપાય છે. શું છે? બેમાં છે. મોક્ષ માર્ગમાં જ્ઞાનની પ્રણતિ નથી. આગળ તો કરતા કર્મ આવી ગયો. જ્ઞાનીના સર્વ ભાવ કેવા હોય છે? જ્ઞાન તે જ્ઞાનની મુખ્યતાથી છે. તો આખો ઉપાય પણ કેવો છે? જ્ઞાનરૂપનો. અને એનું ફળમાં ઉપાય પણ અનંત જીવના જે ભાવો છે એને એક જાતિએ ક્યાં કહેવાય? જ્ઞાનમય કહેવાય. એ રીતે વાત કરીને એ સિદ્ધ કર્યું કે એક જ્ઞાનમય ભાવમાં બે ભાવ આવી ગયા, ઉપાય રૂપનો અને ઉપેય રૂપનો. માર્ગની સાધનાનું છે અને એના ફળ સાધે. ચલો આ રીતે તો અહીંયા ફરીથી નહીં થાય. જો એ જેમ જ્ઞાન શ્રદ્ધા સ્વભાવને એક રૂપને જાણે, અભેદને એવી રીતે જ્ઞાન જ ખાલી જાણે તો શું થઈ જશે? એકાંત થઈ જાય. પ્રમાણ જ્ઞાન નહીં થાય. પ્રમાણ જ્ઞાન એટલે વસ્તુનું આખું અસ્તિત્વ. સમયસરનો બીજો કળશ છે એમાં શબ્દ શું હોય? તત્વ કેવું બતાવે? બીજો કળસ પહેલી જ લાઈન અનંત ધર્મણ તત્વ પશ્યતી પ્રત્યેક આગમન છે. બરોબર, બહુ સરસ સરસ વાત કરી દીધી આચાર્ય કે આ કોઈ પણ તત્વ છે, બાકી તને આત્માની વાત છે. કોઈ પણ તત્વ કેવું છે? અનંત ધર્મણ તત્વ છે. અને અનંત ધર્મણ તત્વનો જયચંદજીએ ભાવાર્થમાં પછી શું હતું લીધું છે? સરસ ને પ્રશ્ન એમ, આત્માના અનંત ધર્મ કીધા તો ક્યાં ક્યાં છે? તો કેવી રીતે પહેલી શરૂઆત કરી? સતપણું આવ્યા છે ને, દ્રતપણું, પ્રમેયપણું, એ બધા સામાન્ય ગુણ લીધા. પછી જીવની વાત લઈએ તો જ્ઞાનપણું ને એટલે અમૂર્તપણું, અરૂપીપણું, એવી રીતે પૂજગલનું લઈએ તો રૂપીપણું, તો એ જળપણું, તો એ વિશેષ ગુણ લીધા. પછી આવા ગુણોની સામાન્ય ગુણ કે વિશેષ સમય સમય વર્તી પડે એ પણ એમાં આવી જાય. અને સાથે નિત્ય અનિત એક અને એક શુદ્ધ અશુદ્ધ એવા ધર્મો પણ, અને એનો બનેલો આ કોણ છે? અનંત ધર્મણી તત્વ. અને આવા અનંત ધર્મમય તત્વ છે એટલે કે ના કોણ છે? એમાં નહીં છે બીજા નંબરના ખાસમાં બીજી લાઈનમાં અનેકાંતમય મૂર્તિ નિત્યમય પ્રકાર. બહુ સુંદર રીતે આચાર્ય શરૂઆતમાં જ કીધું છે અનંત ધર્મ સ્વરૂપ તત્વ છે અને એને કહેનાર અનેકાંતમય. તો અહીંયા બધે છે કે એક જ જથું માનીશ તો તને પ્રમાણ નહીં થાય, ભાવસ્વરૂપ જ્ઞાન પ્રગટ નહીં થાય. તો પ્રમાણ જ્ઞાન વસ્તુ જેવું છે, દ્રવ્ય ગુણ પર્યાય રૂપ એ આખું વસ્તુને માપ લે તેનું નામ શું છે? પ્રમાણ જ્ઞાન, ભાવસ્વરૂપ જ્ઞાન. અને આવા અનંત ધર્માત્મક પદાર્થને એમાંથી એક એક ધર્મને જે ગ્રહણ કરે એનું નામ શું છે? નહીં છે. અનંત ધર્માત્મક પદાર્થ છે એને જે ગ્રહણ કરે એનું નામ પ્રમાણ જ્ઞાન છે, ભાવસૂચના. અને એના એક એક ધર્મને જે ગ્રહણ કરે તેનું નામ નહીં કહેવામાં નહીં જ્ઞાન કહેવાય છે. કરી રીતે પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં આવ્યું ફરીથી શું છે? પર્યાયનો આશ્રય, પર્યાયનો આશ્રય એક સમયની પર્યાય એનો આશ્રય અવલંબન એનું લક્ષ્ય એ છોડવા યોગ્ય હોવા છતાં. આ રીતે શબ્દ ક્યારે આવે? હોવા છતાં, હોવા છતાં, હોવા છતાંનો શબ્દ છે. આ સિવાય હજી બીજી તારા લક્ષમાં લેવા યોગ્ય વાત છે. આવું છે તે કીધું બરોબર છે, તો પણ છતાં પણ આપણે કહ્યું એનો અર્થ કે હજી એમાં બીજી વાત તારે કઈ જાણવા જેવી, સમજવા જેવી કઈ વાત હતા. આચાર્ય કે ઓકે છે, બરોબર છે, પર્યાયનું અવલંબન આશ્રય આધાર ના લેવાય. અને એવું નથી, એનો અર્થ એવો નથી કે જ્ઞાનનું એક નહીં પણ નહીં બને. અનુભવના કાળે પોતાના સુધાર્થમાંનો અવલંબન આવ્યું તો જ્ઞાને જે પોતાના શુદ્ધાત્માને જે પ્રત્યક્ષપણે ગ્રહણ કર્યું વેદન પ્રત્યક્ષે, અને એ જ જ્ઞાનની અંદર સાથે શું હોય છે? પ્રગટ થયેલા આનંદને પણ જાણે, વેદન થાય છે કે નહીં, કે ના સવિકલ દશામાં વેદન થશે. તો જે સમય ત્રિકાળી સ્વભાવ જે છે શુદ્ધને એનો જે આધાર અવલંબન આવ્યો તો પ્રગટ થયેલા સોગાનીજીને માં પણ એવું છે, એવું એ જ્ઞાન અંદરમાંથી પ્રગટ થાય છે કે જે પ્રગટ થયેલા આનંદને પણ જાણી લે. કે સવિકલ દશા માવીને ખબર પડે તો ક્યારે ખબર પડે? એ ક્યારે? નિરિકલ દશામાં ખબર પડે. નિરિકલ દશા એટલે શું છે? ટોટલી શું છે? ઇંગ્લિશ શબ્દ કઈ બ્લેન્ક ને, ટોટલી બ્લેન્ક ને, ના એવું બધું ભેદ ન હોય બધું ટોટલી. અરે બ્લેન્ક નથી, એ જાગ્રત જ્ઞાન છે. પોતાના શુદ્ધ સ્વભાવના અવલંબમાં પ્રત્યક્ષ પણ એવો છે અને સાથે સાથે પ્રગટ થયેલા આનંદને પણ જાણતું જ્ઞાન ત્યાં પ્રગટ થાય છે. ત્યાં કોઈ અંધકાર નથી, બ્લેન્ક નથી, જાગ્રત દશા છે. તો એ અતિન્દ્રિય જ્ઞાનનું એટલું સામર્થ્ય એ પ્રગટ થયેલાને જાણે પણ સાથે એવું એમાં ભેદ નથી પડતો કે જેથી વિકલ્પ થાય સામાન્ય જીવન. જયારે સવિકલ દશામાં ભેદને જાણવા જશે તો નિયમથી શું થવાનું? વિકલ્પ. આ તો નિર્વિકલ દશામાં અતિન્દ્રિય જ્ઞાનમાં જ્યાં છે તો એ વિકલ્પ ઉભો નથી. તો અહીંયા ગુરુદેવ છે કે આ નિશ્ચિતતા તો છે. શું નિશ્ચિતતા? કે પર્યાયનો આશ્રય કોની પર્યાય લેશું આપણે? કોની? આપણે જ બીજાને કોનો આશ્રય છોડવો? આપ કોની કોની પર્યાય લેશો? આપણે બીજાની કે આપણે? અરે બીજાની પર્યાયનો તો આશ્રય તે કરતા જ નથી ને, કાંઈ નથી આશ્રય છોડવાની ને, ક્યાંય તેનું કાંઈ ગ્રહણ કે એવું કાંઈ. આ તો તારી પોતાની પર્યાયનો, પોતાની પર્યાયમાં પણ કઈ લેશું? શુદ્ધ કે અશુદ્ધ? દેવતા નો લેશ. મારે શુદ્ધતા તો કરવી છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે કે કરવું નહીં? સમ્યક દર્શન પ્રાપ્ત કરેંગે સપ્ત ભયો છે નહીં? તપ કરવી છે કે નહીં? મને સમ્યક દર્શન અમારે તો ચારિત્ર પ્રગટ કરવું છે, યથાખ્યાત ચારિત્ર કરવું છે. કેવળ નામ કરે કોઈ જ વાંધો નથી. પ્રશ્ન શું છે? પ્રગટ કરવા માટે કોઈ જ વાંધો નથી, આશ્રય માટે. બાકી તો ભાવના એવી હોય કે અપૂરો અવસર એવો ત્યારે આખી છે. જ્યાં જેનું પદ્ધતિ છે, જેટલી મર્યાદા, એક શ્રદ્ધાની કેટલી, જ્ઞાનની કેટલી, ચાલે એનો જેનો જ્યાં છે એ રીતે વિચાર કરવો. શ્રદ્ધા અને જ્ઞાનમાં બે ફરક છે. જે રીતે વિચાર કરીએ, વેદન અને જ્ઞાનમાં શું ફરક છે? જ્ઞાન પોતે જ વેદન છે ફરક શું કાઢે છે? જ્ઞાન સ્વપરનું હોઈ શકે છે, પણ વેદન તો ખાલી સ્વરનું હોય. શું છે મોટો ફરક? શું છે? જ્ઞાન કરવું સ્વપરનું હોય છે, પણ વેદન કરવું હોય છે માત્ર. તો એવું નથી, જ્ઞાનનું જાણવું કામ છે, વેદન તો ભોગવટાનું ભેટ. બે જુદું છે. અહીંયા એ તું જો પર્યાયનો આશ્રય તો છોડી તો બરોબર છે, છતાં એનો જેમ તેનું જેમ છે તેમ નામ તો કરવું પડશે, કરવું પડશે. થોડું જોર દઈને ગુરુદેવજી કે તું એમ એ કામ કે ના, આપણે પર્યાયનું શું કામ? પર્યાયનું કઈ કામ નથી ને, નકામી વચ્ચે લડે છે. આમ પર્યાય હશે એમાં એકત્વ થઈ જશે ને, એમાં પછી એકાકાર થઈ જશે. શું કામ થાય ના? અમારે તો શુદ્ધાત્મા છે, એક છઠ્ઠી હતા સરસ મજાને. હું જ્ઞાનક ભાવ છે, વાત પૂરી થઈ ગઈ. કદાચ વાત તો ઘણી વાર થઈ છે. 91મી જન્મજયંતિ જે મલાડમાં પૂજ્ય ગુરુદેવસિંહની ઉજવણી છે, તે વખતે ગુરુદેવસિંહના પ્રવચનમાં પૂજ્ય બેનસિંહના વચનામૃત લગભગ 201 નંબર છે, એમાં કીધું વેદનમાં ક્યારે પર્યાયને ગૌણ કરી શકાય નહીં. શું છે? કારણ કે વેદન કોનું છે? શક્તિરૂપ સામર્થ્ય કે પ્રગટરૂપ પ્રણતિનું? પ્રણતિનું વેદન છે, પ્રગટરૂપનું વેદન. હા, આશ્રય માત્ર નથી એમ ચોક્કસ વાત છે, પણ વેદનમાં તો કોણ માત્ર આવે છે? પર્યાય જ આવે છે. શક્તિનું અવલંબન હોય છે અને પ્રગટ પર્યાયનું વેદન હોય છે. તો એ તો જેમ છે તેમ. ફરીથી શબ્દ શું છે? પર્યાયનો આશ્રય નથી કરવા યોગતો, પણ તેનું એટલે કે પર્યાયનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે. એટલે કે આપણી ભૂલ ને, બાકી તો જ્ઞાનીને સહજપણે એ જ્ઞાન હોય છે. અને જો આવું હશે તો જ નિશ્ચયને એનું જ્ઞાન સાચું થશે. તે ભૂમિકામાં જે રાગ આદિ છે એનું યથાર્થ જ્ઞાન છે, તો સાથે સાથે પોતાના શુદ્ધ સ્વભાવનું પણ એને જ્ઞાન છે. તો નિશ્ચય અને વ્યવહારની આ સાથે શું છે? સંધિ છે. જેમ ઉપાદાન નિમિત્તની છે, કોઈ કઈ કાર્ય થયું એમાં ઉપાદાન થતું પણ નિમિત્ત નહોતું, અથવા કાર્ય થયું ત્યારે નિમિત્ત હતું પણ ઉપાદાન નહોતું. તો શું છે? બેની સંધિ છે. કાર્ય એમ અહીંયા પણ નિશ્ચય વ્યવહારની, અરે પદાર્થની અંદર પણ દ્રવ્યને પર્યાય એની સંધિ છે. એટલું ખાલી દ્રવ્યરૂપ ભાવ હોય તો પદાર્થની અંદર ઘણાને તેમને પુણ્યનું શું કામ છે? પુણ્ય શું, પર્યાયનું શું કામ છે? વર્ષો પહેલાની વાત છે, ગુરુદેવજી કહેતા એક ભાઈ આવેલા, એ કે આ પર્યાય ક્યાં સુધી હોય? તો ગુરુદેવ કે પર્યાય કે સિદ્ધતા, પણ આ તો પર્યાય સિદ્ધતામાં પીછો ન છે. અરે ભાઈ, પર્યાય કહીને આમ શું થાય? એલર્જી લાગે નહીં? અરે પર્યાય નથી માનતો તો વેદન શેનું કરીશ? અને દ્રવ્ય નહીં નહીં માનતો આશ્રય કોનો કરીશ? તો તે પદાર્થમાં તો એ પર્યાય જેનું જ્ઞાન કરશે તમિષ્ઠિનીનું સાથે જ્ઞાન બે સાથે સહેજીવ હોય છે. જ્ઞાનમાં પછી પ્રયોજનવાદ દ્રવ્યનો મુખ્ય કારણ અને પર્યાયને જુદી વાત, પણ પર્યાયનું જ્ઞાન તો હોય જ છે, એ ભાવ સુજ્ઞાનમાં હોય જ છે. એનાથી આગળ 74 નંબર નંબર હે ભવ્ય કોણ કોને બોલાવે છે? હે ભવ્ય કહીને આચાર્ય દેવ કોઈ પણ પછી લઈને બધા આપણા ઉપકારી છે. બધા જીવ જે પોતાની ભાવના લઈને તત્વને સમજવા, જાણવા અને અનુભવવા જે આવ્યો છે કે આ તારી આટલી તીવ્ર જિજ્ઞાસાની ભૂમિકા એમ બતાવશે, તારી ભવ્યતા એ અલ્પકાળમાં પાકવાની છે. આમાં પુરાણમાં વાત આવે છે, આદિનાથ ભગવાન પહેલા પૂર્વ ભાવમાં ક્યાં હતા? ભોગ ભૂમિમાં હતા. પછી એને કોણ આવે છે સંબોધવા? એના પૂર્વ ભાવમાં એમનો મંત્રી હતો. એટલે આમનું તો આયુષ્પુર કહેલું ભોગ ભૂમિ, પણ જે મંત્રી હતો એ પછી દીક્ષા લે છે અને પછી ત્યાં શું આવે છે? ભોગ ભૂમિમાં સંબોધવા આવે છે કે હે ભવ્ય, તારે સંવેદન પ્રાપ્તિનો તારો કાળ પાકી ગયો. વિચાર કરો એ કેવી પાત્રતા છે એવું કે જેને માટે મુનિરાજ શું છે આવીને સંબોધવા આવે છે અને કે છે કે તારે સંવેદન પ્રાપ્તિનો, આવું આપણને કોઈ આવે તો કેવા આવે તો સારું ને? કેવા આવે તો સારું ને? અરે એનો અર્થ છે કે તને તારી ભવ્યતાનો વિશ્વાસ નથી. કેવા શું આવે? તને તારી તારે કોઈથી સર્ટિફાઈડ થવું છે કે તને તારા પરિણામો એનાથી તને? અરે આ આત્મા તત્વ અભ્યાસમાં આ જિજ્ઞાસાપૂર્વક રૂચિપૂર્વક એ જાગૃત થયો છે, મને ભવ્યત્વ અભવ્યત્વની કોઈ શંકા નથી. તુજે ગુરુદેવસિંહને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તારે ગુરુદેવસિંહ શું કીધું હશે? હા હશું, કદાચ હશું એવી રીતે હશે, નહીં થોડા દૂર ના પણ હશું. ભવ્ય અભવ્યનો તો પ્રશ્ન જ નથી, અહીંયા તો નિકટવાની છે. એક જીવનમાં એક તત્વમાં જો એટલી જ્ઞાનમાં શ્રદ્ધાનમાં ભલે વિકલ્પ આપતો ભૂમિકા એક દ્રઢતાનો એવો ભાવ શું ના આવી શકે કે આ આત્મા હવે બહુ સમુદ્રના કિનારાને, આત્માને બહુ નશું આવી ગયું છે. એ કેવી રીતે એમને તો થઈ ગયા પછી ની વાત છે, પણ એ પહેલા કેવો એક વિશ્વાસ ન જાગે કે આ આત્મા હવે ભૂતકાળની જેમ અનંતકાળ પરિભ્રમણ કરવાનો નથી. પણ શું થાય? સ્વભાવની દ્રષ્ટિ વગર સ્વભાવનું બળ ક્યારેય નહીં. બહિર્મુક્તામાં આપણો પુરુષાર્થ કુંઠિત થઈ જાય, ખબર છે? ગુજરાતીમાં કે એનું ધારદારપણે કામ કરી શકતું નથી, ઢીલો પડી જાય. એમ સ્વભાવની દ્રષ્ટિમાં સ્વભાવ કેવો છે? ધીર્યને ઉછાળ કરે છે. અહીંયા કહે છે કે હે ભવ્ય, સમયસારમાં પણ બીજી ગાથામાં હે ભવ્ય, જે જીવ સંવેદનના ચારિત્રમાં સ્થિત છે તેને તું સ્વસમય જાણ, અને જે જીવ ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે તેના પણ હે ભવ્ય કહીને શરૂઆત કરી. તો હે ભવ્ય, તો ચાલો કોઈ આપણને ભવ્ય કે તો રાજી થવું કે ન થવું? સમજ ને સર, રાજી થવું કે? કારણ કે ભવ્ય કીધું એટલે મોક્ષ જવાનું તો નક્કી થઈ ગયું છે. ભવ્યતા નક્કી નથી કરાતું, શક્યતા બતાવે છે. શું છે? જેમાં નહીં તમે એલિજિબિલિટી જુદી વાત છે અને ગેરંટીથી જોબ મળવું એ જુદી વાત છે. એલિજિબલ તો ઘણા હોઈ શકે પણ જોબ તો અલતો નહીં. એમ ફરીથી ભવ્યતા કોઈ કીધું એ નહીં, ઉલટાનું તો ભવ્યતા છે તો જવાબદારી વધે છે કે ભવ્યતાના પ્રણમનને માટે તારે પુરુષાર્થ કરવો પડશે. ભવ્યતા પ્લસ પુરુષાર્થ તો એવું પ્રણમન થવાનું છે. તો અહીંયા હે ભવ્ય, શિવ ભગવાન ભવ્ય છે કે આપણે પૂછાય જ નહીં, પ્રશ્ન જ નહીં પૂછે. અરે ભાઈ ભવ્યતા હવે છે નહીં, ભવ્યતા પરિણમન થઈ ગયું છે, હવે ભરતાની જરૂર નથી. પણ હે ભવ્ય, તું ભાવ સૂચના રૂપી અમૃતનું પાન કર. કેવું છે? જે આપણો બાર ઉપર આવી ગયું, દ્રવ્ય ગુણ પર્યાય સહિત અનંત ધર્માત્મક આત્માને જે જાણે છે તેનું નામ શું કહેવાય છે? ભાવ સૂચના. તો ભાવ સૂચના રૂપી અને એને શેની સાથે સરખાયું છે? અમૃત. અમૃત શું કરે? હું તો સિમ્પલ કહેશો, કોઈ નહીં, ગુરદેશી બે લે છે. જે અમૃતનું પાન કરે તો પોતે પણ મારે રહે અને બીજાને પણ મારે રહે. દેવ અહીંયા કહે છે કે આ ઓલું કદાચ દેવ પર્યાયમાં અમૃત કીધું અને છતાં પણ શું છે, પરિભ્રમણના જન્મ મરણ તો ચાલુ રહ્યા. અહીંયા તો ભાવ સુજ્ઞાનરૂપી અમૃતનું પાન કરીશ તો શું થાય, જન્મ થશે કે મરણ થશે? ભાવ સુજ્ઞાનરૂપી અમૃતનું પાન કરશું તો જન્મ ટળશે કે મરણ ટળશે? અરે ભાઈ, શરીર જ નહીં મળે પછી તો હવે જન્મ મરણની શું વાત કરે છે? જન્મ મરણનો પ્રશ્ન ક્યારે આવ્યો? દેહનું ધારણ કર્યું તો વાત આવી ને. હવે જો ભાવ સન્માન જો તને પ્રગટ થઈ ગયું છે તો તને પછી એનો પ્રશ્ન જ નથી. અમૃતનું પાન કર. સમ્યક સુજ્ઞાન વડે આત્માનો અનુભવ કરીને નિર્વિકલ્પ આનંદ રસને પી. આ બધા પ્રશ્નો તો ઘણા થાય, કેવું હશે? આપ કહો છો નિર્વિકલ્પ આનંદ રસ, પણ કેવું હશે? કઈક અમને કહો તો ખબર પડે અમને. આ કઈક ટેસ્ટ એટલે કઈક સેમ્પલ ટેસ્ટ લઈએ તો કહો કઈ ફરીથી કેવું છે, ફરીથી કેવું છે? જેને કોઈ જગતના ઇન્દ્રિય વિષયો સાથે સરખાવીને ના કહે, કારણ કે આ કેવો છે? અતિન્દ્રિય આનંદ રસ છે. અતિન્દ્રિય આનંદ અમૃત રસ છે. એને કોઈ, અને આપણી પાસે ક્યાં વિષય છે? રસ ઇન્દ્રિયો વાળા છે બધા. તો જેની જાત જ જુદી, અને જેની જાત જુદી હોય એને કોઈ સરખામણી ન હોય. સરસ મજાનો રેશમનો દોરો હોય અને કાથી, બેનું કઈ હોય ને, ન થઈ શકે વિરોધ ભાવનો. અહીંયા તું ભાવ સ્નાન રૂપી અમૃતનું પાન કર. સમ્યક એ જ વાત ને બીજું ભાવ સ્નાન, સમ્યક સ્નાન વડે. એનો અર્થ શું છે? સમ્યક સ્નાન એટલે સમ્યક સ્નાન સુશ્રુત જ્ઞાન આપણા આવે છે ને, આવી ક્યાં બોલમાં એક કેવું હોય? કુશ્રુત હોય અને એક સુશ્રુત. શું એટલે? સમ્યક પણ યથાર્થ સાચો. તેટલા માટે સમ્યક સુજ્ઞાન વડે આત્માનો અનુભવ કરી નિરીકલ્પ આનંદ રસને પી. સ્વગાનીજી આના માટે દ્રષ્ટાંત કશું આપે, અતિન્દ્રિય આનંદ રસનું પાન, શેરડીના રસનું. અને શેરડીનો એકદમ નાળો હોય એમાં સરસ મજાનો મીઠો તાજો શેરડીનો રસ કાઢ્યો હોય તો કેવી રીતે પીએ? કેવી રીતે? એમાં શબ્દો ઘટક ઘટક કરે. ચાલો આ બધા શબ્દો તો સારા છે, પણ કેવી રીતે એટલે શું ઘટક ઘટક કરે? એમાં વચ્ચે આંતરો ન પડે. ઘટક ઘટક એટલે એક ધારે, એક લીધું, એક જ્યાં આંતરો ન પડે એવી એક ધાર આવે છે. તો અહીંયા કહે છે કે એવા તો નિર્વિકલ આનંદ રસને પી. આવા બધા શબ્દો પ્રયોગ હોય છે આનંદ રસને. તો રસ તો ક્યાં હોય? ક્ષત્રિયોમાં કોની પાસે રસ હોય? ઉદગલ. કારણ કે એમાં છે ને સ્પર્શ રસ બધે એમાં છે ને, જીવમાં, જીવમાં સ્પર્શ હોય, રસ હોય, ગંધ હોય, ન હોય ને? પ્રશ્ન જ નહીં પૂછવા. અરે આત્મામાં જ્યાં અનુભૂતિ થાય તો આત્માને સ્પર્શથી એ પર્યાય પ્રગટ થાય. સ્પર્શથી એટલે એમાં તન્મય થઈને, અને જ્યાં એ આત્માને સ્પર્શથી પર્યાય એ પ્રગટ થાય છે તો અતિન્દ્રિય આનંદ રસનો શું છે? વેદન. તું જળ સાથેમાં પરિચયમાં તને એમ લાગે રસ તો કેવું છે જાણે? ઉદગમમાં છે. અરે ખરેખર તો આત્મામાં કેવો આનંદ છે એના માટે કયો શબ્દ વાપરશે? સરસ છે. મોક્ષ અધિકાર છે લગભગ એના જ પહેલા કળશની અંદર છે કે કેવો છે આનંદ કેવો છે સરસ છે અને બાકીના તો બધા કેવા છે અરસ છે નિરસ છે બધા તો અહીંયા એ તું આનંદ રસમેથી જેથી તારી અનાદિ મોહ તૃષાનો દાહ મટી જાય શું લઈ ગયું છે તું સમ્યક સુજ્ઞાન વડે આત્માનો અનુભવ કરીશ તો આનંદ રસ મળશે અને એનું અસ્થિમાં તેનું બીજું નાસ્તિમાં જેથી જેથી આમ ઘણી વાર તેથી શબ્દ આવશે અને જેથી શું છે જેથી એટલે શું જેના કારણે થી થકી આવે છે ને બધા કારણ દેખાડે અને જે એટલે જેના કારણે તે પણ તેના કારણે તો જેથી શું ફળ મળશે તારી અનાદિની મોહ તૃષા ક્યાંથી છે તૃષા લાગી છે અનાદિની અનાદિ એટલે ક્યાંકથી તો શરૂઆત તમે અનાદિ કહીશ પણ ક્યાંક તો શરૂઆત થઈ છે અનાદિમાં આદિ કોઈ હોય કાળે હોય નહીં અને આદિ હોય તો તને બનાવ્યો કોણે શેમાંથી બનાવ્યો શા માટે તને બનાવ્યો શ્રીમદજી એના માટે ક્યાં શબ્દો વાપરે છે અનાદિનો છે બધું અથવા ભવિષ્યમાં પણ એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા છે એક સમય તે સૌ સમય એટલે શું આ સમયે જગતમાં જે પદાર્થો જેટલા છે એટલા જ સૌ સમય એટલે કે ભૂતકાળમાં પણ એટલા જ હતા વર્તમાન પણ એટલા છે અને ભવિષ્યકાળમાં પણ એટલા એક સમય તે સૌ સમય જે વર્તમાનમાં અત્યારના જગતમાં જેટલા પદાર્થો છે એટલા જ નિશ્ચિતપણે ભૂતકાળમાં હતા અને એટલા જ નિશ્ચિતપણે પણ ફેરફાર દેખાય છે ને ફેરફાર દેખાય શું છે ભેદ અવસ્થા છે એ અવસ્થાની ભેદપણો છે અનેકપણો એ બાકી તો દ્રવથી જોયે તો પણ શું છે એકરૂપતા અનાદિમાં છે તે અનાદિ મોહ તૃષાનો દાહ મટી જાય બળતરા તને છે એ તને મટે પણ શેના કારણે પેલું કીધું સમ્યક સુજ્ઞાન અને દ્વારા આત્માનો અનુભવ કરીશ તો તને અનાદિ મોહ તૃષાનો દાહ મટી જાય ચૈતન્ય રસના પ્યાલા તે કદી પીધા નથી કોની વાત કરે છે આપણી વાત કરે છે આવી જ રીતે તમે જોઈએ તો સમયસામાં શું લખી શકાય ચૈતન્ય રસના પાલન નથી પણ આવી રીતે ચોથી ગાથા ક્યારે પણ એકત્વ વિભક્ત એ વાત તે ક્યારે સાંભળી નથી તો કઈ વાત સાંભળી છે કામ ભોગ બંધ સંબંધી કથા જે આત્માનો શબ્દ આગળ છે વાપસ અત્યંત બુરુ કરનાર છે એ કેટલી વાર સાંભળી એક વાર કે અનેક વાર અનંત વાર અને અહીંયા સ્વથી એક એવા છે ને પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ તો એ પરથી અભાવ સ્વરૂપ અને સ્વથી અસ્થિ સ્વરૂપ તો એના એ ક્યારેય પણ ચૈતન્ય રસના પ્યાલા તે કદી પીધા નથી ક્યાંય ભૂતકાળમાં નહીં પીધું હોય ક્યારે ચૈતન્ય રસના પ્યાલા તે ક્યારેય પણ ભૂતકાળમાં અને અર્થ છે ભૂતકાળમાં એક કેવું અનાદિનું કેવું કામ કરીએ છીએ ઘણું ઘણું વેરિએશન કામ કરીએ છીએ ને અમે તમારી આ લાઈફ નહીં પણ અંદર પણ અમે ઘણા બધા બિઝનેસો બદલાવીને કર્યું છે તે ક્યારે પણ એનું કામ કર્યું જ નથી તારા ભાવોનું વેદન કર્યું છે અહીંયા તો ચૈતન્ય રસના પ્રાલા તે કદી પીધા નથી અજ્ઞાનથી જો કારણ આપ્યો થી થકી અજ્ઞાનથી તે મોહ રાગ દ્વેષ રૂપ ઝેરના પ્યાલા પીધા છે પરનું કાંઈ જ કર્યું નથી વેદન કર્યું જ નથી તે મોહ રાગ દ્વેષના કેવા છે ઝેરના પ્યાલા આમ વાંચે ત્યારે આમ સારું લાગે પણ પાછા પ્રેક્ટિકલમાં આવી જાય ત્યારે શું થઈ જશે આ તેમ જ છે ને જુદું થઈ જાય છે ને ક્યારે પણ થિયરી અને પ્રેક્ટિકલ એકબીજાના વિરોધી ન હોય ઓપરેશન માનીએ છીએ, પ્રેક્ટિકલ જુદી જાતનું માનીએ છીએ. તમારી થિયરીઓ સારી સાચી છે પણ પ્રેક્ટિકલમાં શક્ય નથી. તો એ ન હોય, થિયરી અને પ્રેક્ટિકલ બે કેવા છે એકબીજાના પૂરા કેટલા સાચો હેન્ડ ટુ હેન્ડ બે જાતના હોય છે. તો અહીંયા આપણે કહે છે કે તે ચૈતન્ય રસના પ્યાલાથી પીધા નથી. તો શું કહે છે? અજ્ઞાનથી કે કર્મના ઉદયથી એકદમ દ્રવ્ય કર્મનો ઉદય બહુ તીવ્ર એવો હોય તો શું થાય? એકદમ તીવ્ર અનુભવ છે ને, રસ એકદમ તીવ્ર આવે તો શું થાય? જવું જ હોય, જોડાવવું જ પડે. એમાં જોડાય છે, જોડાવવું જ પડે. આટલો તીવ્ર ઉદય આવે ને ના જોડાય એવું થોડી કોઈ હોય. શું એમાં ચાલો જવાબ તો કઈક આપશો? અરે ભાઈ, તને પ્રશ્ન શું થાય છે? કર્મનો ઉદય એમાં તારું શું બગડ્યું છે? જો તરત જ આપણને એમ શું થઈ જાય, ભય થઈ જાય ને તીવ્ર ઉદય હોય, બાપરે તીવ્ર ઉદય આવશે તો શું થશે? ભૂખ શું થશે? આકુરતા કે અનાકુરતા, સુખ કે દુઃખ? અરે ભાઈ, ઉદય આવ્યો છે, ઉદયના કારણે મારામાં કાંઈ થવાનું નથી. ઉદયના કારણે પૂજલનું પરિણામ થવાનું છે. મારે જો કદાચ હશે તો શું છે? એનું જ્ઞાન કરવું, એ બસ પતી ગયું છે. પણ એવું એકાકાર પણ ઉપર સાથે લાગે છે, જાણે એ મારા કેવા થઈ ગયા છે? કેવા થઈ ગયા? વેદનભૂત ભાવ થઈ ગયા છે. કેવા છે? આ બધા ભિન્ન તો છે, પ્રગટપણે ભિન્ન છે, અને છતાં જાણે એવા એકાકાર થઈ ગયા છે. અને એટલું પણ છે ને સમય સાહેબ, એકાકાર થઈ જેવો થઈ ગયા છે, એકાકાર જેવા લાગે છે કે જેમાં ભેદ દેખાતો નથી. અહીંયા કે એવું નથી, તે અજ્ઞાનથી તે મોર રાગદ્વેષ રૂપ ઝેરના પહેલા પિતા છે. ભાઈ ભાઈ પેલું તો સંબોધન હતું, એ ભવ્ય, એવી જ બહુ જ કોમળતાથી મૃદુ સંબોધન. હે ભાઈ, હવે તો હવે તો હવે તો એટલે હવે હવે કઈક નવું શરૂ કર. હવે કઈક ભૂતકાળ કર્યું છે એનું રિપીટ નહીં કર. હવે કઈક અપૂર્વતા કરજે, નવીનતા કરજે. અપૂર્વ ફળ જોવે છે ને પરિણામ એના કરવા છે. તારે કઈક નવું જાતનું જીતી જાતનું કઈક તારે ફળ જોવે છે તો પુરુષાર્થમાં પણ એક તારે જુદું. તો અહીંયા કઈ હવે તો ફરીથી હજી બીજું હવે તો એટલે શું? સમયસરમાં ક્યાંક આવે? અથ પહેલી જ ગાથાના ટીકામાં પેલો શબ્દ અથ એટલે હવે. તો ફરીથી શબ્દ ક્યારે? હવે તો કઈક બદલાવવું છે એટલે પણ છતાં એક હવે તો નવી શરૂઆત. અરે જે કરી રહ્યા છે ને એનો પેલા થાક લાગવો છે. ભવનો જેને થાક લાગ્યો છે એ વિસામો પૂછશે. હજી પરિભ્રમણના 44 લાખ યોનિના થાક જ નથી લાગ્યો તો પછી એનાથી આરામ કરવા કોણ જશે? વિસામો લેવા કોણ જશે? થાકેલો થાકેલો થાક જ ક્યાં લાગે છે જીવનમાં? તો અહીંયા કહે કે હવે તો બસ એના પેલે ઘણું ઘણી વાર તો એવા કંટાળી કે બસ હવે ગમે કે જે થાય એવું ક્યારે પણ કંટાળો એટલે ઉપેક્ષા લાગી છે ક્યારે? કે હવે તો અરે અનંત કાળ ગયા છે, હવે તો હજી હવે તો એટલે શું? અરે મનુષ્ય થઈને જૈન કુળમાં જન્મીને સત્ય વાત સાંભળવાનો તને અવસર મળતો, હવે તો હવે તો હવે શું બાકી રહી ગયું તને? તો હવે તો વિતરાગના વચનાવ્રત પામીને સામે બારમાં તને મળે છે ને અમૃત જેવું, જે અહીંયા કે અમૃત ખરેખર જે છે તો કેવું છે? વિતરાગના વચનામૃત પામીને તારા આત્માના ચૈતન્ય રસનું પાન કર. ફરીને અંતે ક્યાં આવે? પહેલી લાઈનમાં શું હતું? હવે તો કહીને પોતાની થોડી પાત્રતાની જાગૃતિને એની વાત, અને વિતરાગના વચનામૃત પામીને એનો અર્થ શું છે? વાતો કર લીધી પણ છતાં શું છે? વિતરાગના વચનામૃત પામીને નિમિત્ત સિદ્ધ કર્યું. શું છે? વિતરાગના વચનામૃત પામીને સાંભળવા વાંચવા તને મળ્યા તે સુખને દેખાડવે નિમિત્ત દેખાડ. હવે ઉપાદાનમાં શું છે? તારા આત્માના ચૈતન્ય રસનું પાન કર. આવા યોગમાં હવે ક્યારે પણ બીજાથી કંઈ પાછું જોયા વગર તો એક આત્માની અનુભૂતિનો એ પ્રાપ્તિનો પુરુષાર્થ કરશે. તો એ પામીને તારા આત્માના ચૈતન્ય રસનું પાન કર, જેથી જેના કારણે તારી આકુરતા મટીને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. ઓલું જ્યાં નાસ્તિ આવ્યું તો અહીં આસ્તિમાં જેથી તારી પ્રતિકૂળતા મટીને સિદ્ધપદની પ્રાપ્તિ, જો ભવ્યતામાંથી પુરુષાર્થ કર્યો તો પ્રણમન થઈને સિદ્ધ થવાની વાત. ભૂતકાળમાં શું? ભવ્ય કહી સમય. હવે શું કહ્યું? પુરુષાર્થ. ભવ્યતા પ્લસ પુરુષાર્થ છે તો પ્રણમન થાય છે, તે સિદ્ધપદની પ્રાપ્તિ થાય. આત્માને ભૂલીને બાહ્ય ભાવોનો અનુભવ તે તો ઝેરના પાન જેવો છે. કોને લાગુ પડે છે? આત્માને ભૂલીને બાહ્ય ભાવોનો અનુભવ આપણને આ બધાને છોડી દેવા પડશે. અહીંયા જેમ આપણે છે ને આત્માને ભૂલીને, હવે સમય દર્શન થશે તો આખા જગતને એમ જ આવે ને રિવર્સમાં, પણ આ બધાને ભૂલવા પડશે. ચલો તમે બધા બહુ કહેતા હો તો જે બીજાના છે એમને, પણ આપણા પોતાના હોય એને તો પોતાના કહેવાય કે નહીં? કુટુંબ પરિવારના જે સામ નજીકના જે ને કે ફર્સ્ટ કઝિન એ બધું, એ તો કમસે કમ એટલે તો આપણા કહેવાય કે ના કહેવાય? ખરી તો તું તારા અસ્તિત્વ કેવું માને છે? તું ક્યાં તારા હું પણ માનીને બેઠો છે? ક્યાં પદાર્થમાં તું અસ્તિત્વ માનીને બેઠો છે? અરે અંદર ચૈતન્ય તત્વની હયાતીને છોડીને બીજાના યાદ છે ને કરે છે? તો અહીંયા કે એ આત્માને ભૂલીને, અને ખરેખર આ વિચાર આત્માને ભૂલીને બે શબ્દ એટલે શું છે? આખો આપણને આપણો દોષ બતાવ્યો. આ મૂળ કારણ છે પરિભ્રમણનું જે કાર્ય કરે છે એમાં મૂળ કોણ કરે છે? આત્માને ભૂલ્યો. અરે આત્માને ભૂલે એ પરીખડા વગર રહેશે નહીં, અને આત્માને જે ગ્રહણ કરે છે એ છીટા વગર રહેશે નહીં. અહીંયા આત્માને ભૂલીને બાય ભાવનો અનુભવ તે તો કેવા છે? ઝેરના પાન જેવો છે. બાહ્ય રાગાદી વિભાવ છે એનો અનુભવ એ તો ઝેરના પ્યાલા પીતા જેવો છે. ભલે સુભરાગો. આમ ગુરુદેવ સાહેબ ભલે કહીને આમ શું કહેવા પડે? એની હયાતી છે પણ એ ઉપેક્ષા કરવાયો છે, એ મુખ્યતા નથી, પ્રોમિનન્ટ નથી. અને બીજી રીતે છે આમ ગુજરાતી કારણે ભલેમાં તને હું નડે છે એમ તું પરદેવના સંયમની શું ચિંતા કરે? ભલે છે અને જગતમાં તો એ નહીં છે તો નહીં રહે ને. અરે એવું નથી, આખું લોક આ ત્રણેય લોક તેનાથી ઠાસી ઠાસીને ભેગો છે. સૂક્ષ્મ પરમાણુ એનું અસ્તિત્વ અસ્તિત્વ જગતનું જગતપણે રહેવાથી રહે છે. તું તારી દ્રષ્ટિને પડતો અહીંયા એ કહે છે તો આવું તું આત્માને ભૂલીને બાહ્ય ભાવનો અનુભવ તે તો જેના પાન, જેનું પાન, પાન એટલે લીવ્સ નહીં, પાન એટલે વેદન, એનું પીવાનું પાન એટલે પીધું વેદન કહેવું એનું જેવો છે. ભલે સુભરાગો, આમ ઉપેક્ષા, ભલે સુભરાગો તેના આદરમાં તેના સ્વાદમાં પણ કાંઈ અમૃત નથી. કોના સ્વાદમાં? સુભરાગના. ક્યાં સુભરાગ? થોડું દયાદાન કહેવું એવા ક્યાં સુધી? શુકલેશ્યાના પરિણામ જે મુનિવ્રત ધારણ કરવાના જે દ્રવ્યલિંગના છે એવા પરિણામોમાં પણ એમાં તેને સ્વાદમાં પણ કારણે અમૃત નથી, પણ શું છે? ઝેર છે. કોનામાં ફરીથી વાત કરી? જો સુગરાજમાં હોય તો અમે હવે કરશું જ નહીં, આમાં એમ તો બહુ ઓછું કરવાનો ટાઈમ મળતો હતો. ઘણાને પ્રશ્ન પણ આ પણ એમ થાય છે, તમે ગુરુદેવે શું કહેવાયું સુગરાજને છોડાયો ને, જે ગુરુદેવ છે એ સુગરાજ છોડાયો કે ન છોડાયો? અરે ભાઈ, પેલો સુગરાજ નહીં છૂટે, સુગરાજનું કર્તૃત્વ પક્ષ છૂટશે. ગુરુદેવસિંહે પ્રથમ અને કોઈ પણ જીવ હો પેલો શું સુગરાજ છોડી શકશે? ત્યાં સુધી સુગરાજ રહેવાના, દસમાના છેલ્લા સમય સુધી ન રહેવાના, એનું એકત્વ છોડશે. કેવી રીતે? ભલે હો એ ભૂમિકામાં એ કાળે ભલે હો, પણ તેના સ્વાદ કઈ અમૃત જેવો નથી, પણ ધ્યેય છે. માટે તેનાથી પણ, તેનાથી એટલે કોનાથી? સુગરાજથી. પછી પણ કેમ શબ્દ વાંચવા? કે અશુભ રાગાદીને એનાથી તો ભિન્ન છે જ, હવે અહીંયા સુગરાજથી કસાઈની મંત્રથી પણ ભિન્ન. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને શ્રદ્ધામાં લઈને ફરક શું પાડે? અલામાં શું હતું? ભાવ શુદ્ધ જ્ઞાનમાં દ્રવ્યગુણ પર્યત બધું જાણતો હતો, હવે અહીંયા કોની વાત આવે? શ્રદ્ધામાં. તેમાં કોણ આવ્યું? ભિન્ન, બીજાથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા, એની શ્રદ્ધા, એને લઈને તેના સ્વાનુભવ રૂપે અમૃતનો પાન કરે. અનુભૂતિ એને કેની સાથે સરખાયું? આત્માના અનુભવ, અમૃતનો અનુભવ એની સાથે સરખાવી કરીને એ આનંદ સ્વરૂપ આત્માને લઈ એ અમૃતનો પાન કરે. આહા, શ્રી ગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો પ્યાલો પીવડાવે છે. કેવા છે? શ્રી ગુરુ, શ્રી ગુરુ, શ્રી એટલે ખબર, શ્રી પેલાના જમાનામાં એટલે લક્ષ્મી વાળા છે ને, શ્રીમાન ને એવા બધા સૌ ને, તો એમ અહીંયા આત્મા કેવો છે? લક્ષ મોક્ષ લક્ષ્મી છે, વિતરાકારરૂપ લક્ષ્મી. તો શ્રી ગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો પ્યાલો પીવડો આવે છે. કોણ કોણ પીવડાવે છે ને કોને પીવડાવે? શ્રી ગુરુ, જેમને કેવળ સમ્ય જ્ઞાન રૂપી, ભાવસજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, એ વત્સલતાથી, કરુણાથી, કોમળતાથી ચૈતન્યના પ્રેમરસનો પ્યાલો એ પીવડાવે છે. પણ કોને? જેને કઈ જાગૃતિ, આત્માના હિતની ભાવના જાગી છે, જેને સુખી નથી થવું, આત્મા જોતો નથી, એના માટે આ વાણી નથી. આ તો જેને જિજ્ઞાસાથી આવ્યો છે એને પ્યાલો પીવડાવે. વિતરાગની વાણી આત્માનો પરમ શાંત રસ દેનારી છે. શેના ઉપર છે આવ્યો શબ્દ? વચનામૃત વિતરાગના પરમ શાંત રસ. કાવ્ય શાંત રસ ક્યાં આવ્યો? આ શાંત રસ ક્યાં આવ્યો? આર્યન ભગવાનની વાત છે, વિતરાગની વાણી છે ને, શેઠ ભગવાન નથી, તો એ વિતરાગની વાણી એનો આત્માનો પરમ શાંત રસ દેખાડનાર. વિતરાગની વાણી આત્માનો પરમ શાંત રસ દેખાડનારી છે. આવા વિતરાગી શાંત ચૈતન્ય રસનો અનુભવ તે ભાવ શુદ્ધિ છે. ભાવ શ્રુત જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે. કે આવા વિતરાગી શાંત ચૈતન્ય રસનો અનુભવ, આટલું બધું મોંઘું આવું કાળ અત્યારના થઈ શકે? માંડ માંડ આપણે ક્યાં પૈસા? શુભ રાગમાં. એટલે શું થયું? બીજા તો એને શું કહે? અનુભવ તો બહુ દૂરની વાત, ઓછી બધી વાત કરજો. અહીંયા તો ભયો ભયો ને, ભય સમય દર્શન થઈ જાય. અહીંયા નથી કે તારે તો આત્માની અનુભૂતિ કરવાની અને એનાથી આગળ વધવાનું છે. તો શાંત ચૈતન્ય રસનો અનુભવ તે ભાવ શુદ્ધિ છે. તેના વડે ત્રણ લોકમાં સૌથી ઉત્તમ પરમ આનંદ સ્વરૂપ સિદ્ધપદ પ્રમાય છે. આત્માની અનુભૂતિથી એનું નામ જ ભાવ શુદ્ધિ છે, અને એના વડે લોકમાં સૌથી ઉત્તમ શું છે? લોકમાં સૌથી ઉત્તમ કોણ છે? પોતાનો નિસ્વભાવ હોય પરમાત્મા, એના પછી આગળથી જો લેવું તેના આશય પ્રગટ થઈને પૂર્ણ કેવળ નામની કરે, એ પછી પરંપરા છે. તો એ બધી એવી એના વડે જ આવી ભાવ શુદ્ધિ વડે જ ત્રણ લોકમાં સૌથી ઉત્તમ પરમ આનંદ રસનો સ્વરૂપ એવી જે સિદ્ધ દશા છે, મોક્ષ દશા છે, તેને જીવ પ્રાપ્ત કરે છે. મૂળ વાત આખી શરૂઆત એનાથી કરી, ભાવ શુદ્ધનારૂપી અમૃતનું પાલન કરે છે તો આગળ વધીને સિદ્ધ દશાને પ્રાપ્ત